श्री परमात्मने नमः। यथार्थ गीता श्रीमद् भगवत गीता अध्याय 18।
गीतानो आ छेल्लो अध्याय छे। एना पूर्वार्धमां योगेश्वर श्री कृष्णे अनेक प्रश्नोनु समाधान आपेलु छे अने उत्तरार्धमां भगवत गीता थी शो लाभ छे ए दर्शावी गीतानो उपसंहार कर्यो छे। 17 अध्यायमां आहार तप दान अने श्रद्धाना विविध प्रकार दर्शावीने ते सौना स्वरूप समझाया छे। एज संदर्भमां त्यागना प्रकार दर्शाववा हजी बाकी छे। मनुष्य जे कई करे छे एनी पाछळ क्यूं कारण छे, कोण करावे छे, भगवान करावे छे के प्रकृति, आ प्रश्न आरंभथी ज हतो। एना उपर आ अध्यायमां फरी प्रकाश पाड्यो। आज रीते वर्ण व्यवस्थानी पण चर्चा थई चुकी हती। सृष्टिमां तेना स्वरूपनुं विश्लेषण आ अध्यायमां दर्शाव्युं छे। अंतमां गीताथी मळनारी विभूतिओ उपर प्रकाश पाडवामां आव्यो छे। पाछला अध्यायमां अनेक प्रकरणोनुं विभाजन सांभळीने अर्जुने पोते एक प्रश्न कर्यो कि आप त्याग अने संन्यासने विभाग सहित कृपा करीने मने बतावो। अर्जुन उवाच।
संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम्, त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन।
अर्जुने पूछ्यू, हे महाबाहो, हे हृदयना स्वामी, हे केशी निषूदन, हूँ संन्यास अने त्यागना साचा स्वरूप ने अलग अलग रीते विस्तार थी जाणवा इच्छू छू। पूर्ण त्याग संन्यास छे, एमा संकल्पो अने संस्कारोनु पण समापन छे, अने ते पहला साधनानी पूर्ति माटे उत्तरोत्तर आसक्ति छोड़वी एनु नाम त्याग छे। अहीं बे प्रश्नो छे। प्रथम, हूँ संन्यासना तत्वने जाणवा इच्छू छू, अने बीजू त्यागना तत्वने जाणवा इच्छू छू। ए विषे योगेश्वर श्री कृष्ण बोल्या। श्री भगवान उवाच।
काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः सर्वकर्म फल त्यागम् प्राहुस्त्यागम् विचक्षणा।
अर्जुन, केटलाक पंडितो काम्य कर्मोना त्याग ने संन्यास कहे छे, जारे केटलाक विचारशील पुरुषो कर्म फळना त्याग ने त्याग कहे छे।
त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः यज्ञदानतपः कर्म न त्याज्यमिति चापरे।
કેટલાક વિદ્વાનો એમ કહે છે કે બધા જ કર્મો દોષયુક્ત છે, આથી તેનો ત્યાગ કરવો યોગ્ય છે। જ્યારે બીજા કેટલાક વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ દાન અને તપ એ ત્યાગવા યોગ્ય નથી। આમ અનેક મતો પ્રસ્તુત કરીને યોગેશ્વર શ્રી કૃષ્ણ પોતાનો નિશ્ચિત મત દર્શાવે છે।
નિશ્ચયમ शृणु मे तत्र त्यागे भरत सत्तम त्यागो हि पुरुष व्याघ्र त्रिविध संप्रकीर्तितः
हे अर्जुन आ त्यागना विषय में तू मारो निश्चय सांभळ हे पुरुष श्रेष्ठ त्याग त्रण प्रकार नो कहो छे
यज्ञ दान तप कर्म न त्याज्यं कार्यमेव तत् यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणा
यज्ञ दान अने तप आ त्रण प्रकारना कर्म त्याग करवा जेवा नथी ए तो करवा जोईए कारण के यज्ञ दान अने तप ए त्रणे पुरुष ने पवित्र करनारा छे श्री कृष्णे चार प्रचलित मतों नो उल्लेख कर्यो प्रथम काम्य कर्मोनो त्याग बीजो संपूर्ण कर्म फलनो त्याग त्रीजो दोष युक्त होवाथी बधाज कर्मोनो त्याग अने चौथो मत हतो यज्ञ दान अने तप त्यागवा योग्य नथी आमाथी एक मत साथे पोतानी सम्मति दर्शावता कहूं अर्जुन मारो पण ए निश्चित मत छे कि यज्ञ दान अने तप रूप क्रियाओ त्यागवा योग्य कर्म नथी आनाथी ए सिद्ध थाय छे कि श्रीकृष्णना समय मा पण घणा बधा मत प्रचलित हता एमा एक यथार्थ मत हतो ए काळमा घणा बधा मत हता आजे पण छे महापुरुष ज्यारे दुनियामा अवतरे छे त्यारे अनेक मत मतांतरोमांथी कल्याणकारी मत तारवीने रजू करे छे दरेक महापुरुषे आवुं ज कर्युं छे श्री कृष्णए पण आम ज कर्युं एमणे कोई नवो मार्ग नथी बतावो परंतु प्रचलित एवा घणा मतोमांथी सत्यने समर्थन आपी स्पष्ट करी बतावी
एतान्यपि तु कर्माणि संगम त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम्
योगेश्वर श्री कृष्ण भारपूर्वक कहे छे हे पार्थ यज्ञ दान अने तप रूप कर्मो कोई पण जातनी आसक्ति अने फळने त्यागीने अवश्य करवा जोईए आ मारो निश्चित उत्तम मत छे हवे अर्जुनना प्रश्न अनुसार ते त्यागनु विश्लेषण करे छे
नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते मोहात्तस्य परित्यागः तामसः परिकीर्तितः
हे अर्जुन नियत कर्म कर श्री कृष्णना शब्दों में नियत कर्म एक ज छे यज्ञनी प्रक्रियाओ नियत शब्द ने योगेश्वरे 8-10 वार कहो तेना उपर वारंवार भार मुक्यो जेथी रखेने साधक भूलीने बीजू काई करवा न लागी जाए आ शास्त्र विधि प्रमाणे निर्धारित कर्मनो त्याग करवो उचित नथी मोहथी तेनो त्याग करवो ए तामस त्याग कहो छे सांसारिक पदार्थों की आसक्ति में फसाईने कार्यम कर्म नियत कर्म एक बीजाना पूरक छे तेमनो त्याग तामसी छे आवो पुरुष अधः गच्छति किट પતંગ પર્યંત અધમ યોનિઓમાં જાય છે, કારણ કે તેણે ભજનની પ્રવૃત્તિનો ત્યાગ કર્યો છે. હવે ભગવાન રાજસ યોગ વિશે કહે છે.
દુઃખમિત્યેવ યત કર્મ કાય ક્લેશ ભયાત્યજે સકૃત્વા રાજસં ત્યાગમ નૈવ ત્યાગ ફલમ લભે.
કર્મને દુઃખમય સમજીને શારીરિક પીડાના ભયથી તેનો ત્યાગ કરનાર વ્યક્તિ રાજસી ત્યાગ કરીને પણ ત્યાગનું ફળ મેળવી શકતો નથી, જેનાથી ભજન ન થાય અને કાય ક્લેશ ભયાત શરીર પીડાના ભયથી કર્મને ત્યાગી દે એવા મનુષ્યનો ત્યાગ રાજસી છે. તેને ત્યાગ કરવાથી પરમ શાંતિ મળતી નથી. વળી
કાર્યમિત્યેવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ સત્યાગ સાત્વિકો મતઃ.
હે અર્જુન, કરવું એ જ કર્તવ્ય છે એમ સમજીને નિયતમ શાસ્ત્ર વિધિથી નિર્ધારિત કરેલું તેમજ સંગદોષ અને ફળને ત્યાગીને કરેલું કર્મ જ સાત્વિક ત્યાગ છે. આથી નિયત કર્મ જ કરવું અને તે સિવાય જે કંઈ છે તેનો ત્યાગ કરવો. આ નિયત કર્મ પણ શું કરતા જ રહેવું કે તેનો પણ ત્યાગ કરવો પડે એ વિશે ભગવાન કહે છે. હવે અંતિમ ત્યાગનું રૂપ જોઈએ.
ન દ્વેષ્ટ કુશલમ કર્મ કુશલે નાનુષજ્જતે ત્યાગી સત્વ સમાવિષ્ટો મેધાવી છિન્ન સંશયઃ.
હે અર્જુન, જે પુરુષ અકુશલમ કર્મ અર્થાત અકલ્યાણકારી કર્મથી શાસ્ત્રે નિયત કરેલું કર્મ જ કલ્યાણકારી છે, એથી વિરુદ્ધ જે કંઈ છે તે આ લોકનું બંધન છે, આથી અકલ્યાણકારી છે. આવા કર્મોથી દ્વેષ કરતો નથી અને અકલ્યાણકારી કર્મમાં આસક્ત થતો નથી. જે કરવાનું હતું તે પણ બાકી નથી એવું વિચારનાર સાત્વિક પુરુષ સંશય રહિત જ્ઞાનવાન અને ત્યાગી છે. તેણે બધાનો ત્યાગ કર્યો છે, આમ છતાં પ્રાપ્તિ સાથે સંપૂર્ણ ત્યાગ જ સંન્યાસ છે. એવું બની શકે કે કોઈ સરળ માર્ગ હોય એ વિશે ભગવાન કહે છે. ના,
નહીં દેહ ભૃતા શક્યમ ત્યક્તું કર્માણ્ય શેષતાઃ યસ્તુ કર્મ ફલ ત્યાગી સત્યાગીત્યભિધીયતે.
દેહધારી પુરુષો માટે આપણે જે જોઈએ છીએ તે કેવળ શરીર જ નહીં, શ્રી કૃષ્ણના મત અનુસાર પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા સત રજસ અને તમસ આ ત્રણેય ગુણો જ આ જીવાત્માના શરીરમાં બાંધે છે. જ્યાં સુધી ગુણો છે ત્યાં સુધી જીવધારી છે. કોઈને કોઈ રૂપમાં શરીર બદલાતું રહેશે. દેહને કારણે જ્યાં સુધી જીવિત છે એવા દેહધારી પુરુષ માટે બધા જ કર્મોનો સંપૂર્ણ રીતે ત્યાગ સંભવ નથી. આથી એમ કહેવાય છે કે જે પુરુષ કર્મના ફળોને ત્યાગી છે તે જ સાચો ત્યાગી છે. આથી જ્યાં સુધી આ શરીર જીવિત છે ત્યાં સુધી નિયત કર્મ કરો અને તેના ફળોનો ત્યાગ કરો. બદલામાં કોઈ જ ફળની કામના ન કરો. સકામી પુરુષોના કર્મોનું ફળ તો ઉત્પન્ન થાય છે.
અનિષ્ટમિષ્ટમ મિશ્રંચ ત્રિવિધમ કર્મણ ફલમ ભવત્યત્યાગિનાં પ્રીત્ય ન તુ સંન્યાસિનાં ક્વચિત.
સકામી પુરુષોના કર્મોના સારા, ખરાબ અને મિશ્ર એવા ત્રણ પ્રકારના ફળ મર્યા પછી પણ હોય છે. તે જન્મ જન્માંતર સુધી મળે છે. પરંતુ સંન્યાસી નામ, સર્વસ્વનો ન્યાસ, અંત, ત્યાગ કરનાર પૂર્ણ પુરુષોના કર્મોના ફળ કદી ઉત્પન્ન થતા નથી. આજ શુદ્ધ સંન્યાસ છે. સંન્યાસ પરમ ઉત્કૃષ્ટ અવસ્થા છે. સારા ખરાબ કર્મોનું ફળ તથા પૂર્ણ ન્યાસ કાળમાં એનો અંત, એ પ્રશ્ન અહીં પૂરો થયો. હવે પુરુષ જે શુભ અને અશુભ કર્મો કરે એનું કારણ શું છે એ વિશે જોઈએ.
પંચૈતાનિ મહાબાહો કારણાનિ નિબોધ મે સાંખ્યે કૃતાંતે પ્રોક્તાનિ સિદ્ધયે સર્વકર્મણાં.
હે મહાબાહો, સંપૂર્ણ કર્મોની સિદ્ધિ માટે પાંચ કારણો સાંખ્ય સિદ્ધાંતમાં કહ્યા છે. એને તું મારી પાસેથી સારી રીતે જાણ.
અધિષ્ઠાનમ તથા કર્તા કરણં ચ પૃથગ વિધમ વિવિધાશ્ચ પૃથગ ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ.
આ વિષયમાં કર્તા અર્થાત મન, પૃથક પૃથક કરણ જેના દ્વારા કરાય છે તે જો શુભ હોય તો વિવેક, વૈરાગ્ય, શમ, દમ, ત્યાગ, નિરંતર ચિંતનની પ્રવૃત્તિઓ કરણ હશે. જો અશુભ હોય તો કામ, ક્રોધ, રાગ, દ્વેષ, લિપ્સા વગેરે પ્રવૃત્તિઓ કરણ હશે. કાર્ય તેનાથી પ્રેરિત હશે. વિવિધ પ્રકારની જુદી જુદી ચેષ્ટાઓ એટલે કે અનંત ઈચ્છાઓ, આધાર અર્થાત જે ઈચ્છા સાથે સાધન મળ્યું તે ઈચ્છા પૂરી થવા લાગે છે. અને પાંચમો હેતુ છે દૈવ અથવા સંસ્કાર તેની પુષ્ટિ કરે છે.
શરીર વાં મનો ભિર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયં વા વિપરીતં વા પંચૈતે તસ્ય હેતવઃ.
મનુષ્ય મન, વાણી અને શરીરથી શાસ્ત્ર અનુસાર અથવા તેનાથી વિપરીત જે કાંઈ કાર્ય કરે છે તેના આ પાંચ જ કારણો છે. પરંતુ આવું હોવા છતાં પણ
તત્રૈવમ સતિ કર્તારમ આત્માનમ કેવલમ તુયઃ પશ્યત્યકૃત બુદ્ધિત્વાન ન સ પશ્યતિ દુર્મતિ.
જે પુરુષ અશુદ્ધ બુદ્ધિના કારણે તે વિષયમાં કેવળ કૈવલ્ય સ્વરૂપ આત્માને કરતા જુએ છે, એવો દુર્બુદ્ધિવાળો સાચું જોઈ શકતો નથી, અર્થાત ભગવાન કંઈ કરતા નથી. આ પ્રશ્ન ઉપર યોગેશ્વર શ્રી કૃષ્ણે બીજી વાર ભાર મૂક્યો. 5મા અધ્યાયમાં એમણે કહ્યું હતું કે તે પ્રભુ નથી કરતો કે નથી કરાવતો, ન તો તે ક્રિયાના સંજોગને જોડે છે, તો પછી લોકો આમ શાથી કહે છે? લોકોની બુદ્ધિ મોહથી ઢંકાઈ ગયેલી છે, આથી તેઓ કંઈ પણ કહી શકે છે. અહીં પણ કહે છે, કર્મ થવા પાછળ 5 કારણો છે, તેમ છતાં પણ કૈવલ્ય સ્વરૂપ પરમાત્માને કરતા માને છે તે મૂળ બુદ્ધિ સાચું જોઈ શકતો નથી, અર્થાત ભગવાન કંઈ કરતા નથી. પરંતુ અર્જુન માટે તો એકદમ તૈયાર થઈ જાય છે, નિમિત્ત માત્રમ ભવ, કરતા હરતા તો હું જ છું, તું નિમિત્ત બનીને ઊભો રહે. આ મહાપુરુષ આખરે કહેવા શું માગે છે? વાસ્તવમાં ભગવાન અને પ્રકૃતિ આ બંને વચ્ચે એક આકર્ષણ રેખા છે. જ્યાં સુધી સાધક પ્રકૃતિની સીમામાં છે ત્યાં સુધી ભગવાન નથી કરતો, ખૂબ સમીપ રહીને પણ ભગવાન દ્રષ્ટારૂપે જ રહે છે. ભક્ત અનન્ય ભાવે ઈષ્ટને શરણે જાય ત્યારે તે હૃદયમાં બિરાજી એના સંચાલક બની જાય છે. સાધક પ્રકૃતિની આકર્ષણ સીમામાંથી બહાર નીકળી એમના ક્ષેત્રમાં આવી જાય છે. આવા અનુરાગી ભક્ત માટે ઈશ્વર સદાય તત્પર બનીને ઉભા છે, માત્ર એના માટે જ ભગવાન કરે છે. માટે ખૂબ વિચાર કરો. આ પ્રશ્ન અહીં પૂરો થયો. હવે આગળ જોઈએ.
યસ્ય નાહં કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપિ સ ઇમાં લોકાં ન હંતિ ન નિબધ્યતે.
જે પુરુષના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી અને જેની બુદ્ધિ લિપ્ત થતી નથી, તેવો પુરુષ આ બધા જ લોકોને મારીને પણ કોઈને મારતો નથી કે નથી કોઈને બાંધતો. લોકો વિશેના સંસ્કારોનો નાશ તે જ લોક સંહાર છે. હવે આ નિયત કર્મની પ્રેરણા કેવી રીતે થાય છે તે જોઈએ.
જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કરણં કર્મ કર્તેતિ ત્રિવિધ કર્મ સંગ્રહ.
હે અર્જુન, પરિજ્ઞાતા અર્થાત પૂર્ણ જ્ઞાની મહાપુરુષો પાસેથી જ્ઞાન અને એને જાણવાની વિધિ જાણી લેવી જોઈએ. જ્ઞેય, જાણવા યોગ્ય વસ્તુથી. શ્રી કૃષ્ણએ પહેલા કહ્યું, હું જ જ્ઞેય છું, જાણવા યોગ્ય પદાર્થ છું. જાણવા યોગ્ય વસ્તુથી કર્મ કરવાની પ્રેરણા મળે છે. પ્રથમ તો પૂર્ણ જ્ઞાતા કોઈ મહાપુરુષ હોવો જોઈએ. તેના દ્વારા જ્ઞાન કેવી રીતે મેળવવું તેની વિધિ જાણી લેવી. લક્ષ્ય જ્ઞેય ઉપર દ્રષ્ટિ હોય તો જ કર્મ કરવાની પ્રેરણા મળે છે, અને કરતા મનની લગન, કરણ, વિવેક, વૈરાગ્ય, શમ, દમ વગેરે તથા કર્મની જાણકારીથી કર્મનો સંગ્રહ થાય છે. કર્મ એકત્રિત થવા માંડે છે. પાછળ કહેવામાં આવ્યું હતું કે પ્રાપ્તિ પછી પુરુષને કર્મ કરવા પાછળ કોઈ કારણ રહેતું નથી અને કર્મ ન છોડવાથી હાનિ જ થાય છે. આમ છતાં લોક સંગ્રહ અર્થાત પાછળ રહેનારાઓના હૃદયમાં કલ્યાણકારી સાધનોના સંગ્રહ માટે તે કર્મ કરતો રહે છે. કર્તા, કરણ અને કર્મ દ્વારા તેનો સંગ્રહ થાય છે. જ્ઞાન, કર્મ અને કર્તાના પણ 3 ભેદ છે.
જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ त्रिधैव गुण भेदता प्रोच्यते गुण संख्याने यथावच्छृणुतान्यपि
ज्ञान कर्म अने कर्ता तेना गुणोना भेद थी सांख्य शास्त्र मा त्रण प्रकारना गणाव्या छे ते पण वास्तविक स्वरूपे यथावत सांभळ प्रथम ज्ञान नो भेद तू सांभळ अर्जुन
सर्वभूतेषु येनैकम् भावमव्ययमीक्षते अविभक्तं विभक्तेषु तद्ज्ञानं विद्धि सात्विकम्
जे ज्ञान थी मनुष्य भिन्न भिन्न तमाम प्राणियों में एक अविनाशी परमात्मा ने विभाग रहित समरस जुए छे ते ज्ञान ने तू सात्विक ज्ञान समझ ज्ञान ए प्रत्यक्ष अनुभूति छे एनी साथे ज गुणों नो अंत आवे छे आ ज्ञाननी पाकट अवस्था छे हवे राजस ज्ञान जोईए
पृथक्त्वेन तु यद्ज्ञानम् नानाभावान् पृथग्विधान् वेत्ति सर्वेषु भूतेषु तद्ज्ञानं विद्धि राजसम्
हे अर्जुन जे ज्ञान सौ प्राणियों मा भिन्न प्रकारे अनेक भावों ने अलग अलग पाड़ी ने जुए छे के आ सारू छे आ खराब छे एवा ज्ञान ने तू राजस जान आवी स्थिति होय तो तमारू ज्ञान राजस प्रकार नो छे हवे जोईए तामस ज्ञान
यत्तु कृत्स्न वदे कस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्वार्थवदल्पञ्च तत्तामसमुदारितम्
शरीर ज सर्व कई छे एटलामां जे ज्ञान आसक्त छे देहनो जेने मोह छे युक्ति रहित अर्थात जेनी पाछळ कोई क्रिया नथी तत्वना अर्थ स्वरूप परमात्मानी ओळखथी विमुख करावे तेवू अने तुच्छ एवा ज्ञान ने तामस कहू छे हवे प्रस्तुत छे कर्मना त्रण प्रकार
नियतम संगरहितम अराग द्वेषत कृतम् अफल प्रेप्सुना कर्म यत्तत् सात्विकमुच्यते
जे कर्म नियतम शास्त्र विधि थी निर्धारित करेलू छे अन्य नथी कोई पण प्रकारना संगदोष अने फळनी इच्छा नहीं राखनारा पुरुष द्वारा राग द्वेष राख्या वगर जे कर्म करायू होय ते कर्मने सात्विक कर्म कहे छे नियत कर्म आराधना चिंतन छे जे परम तत्वमां प्रवेश अपावे छे
यत्तु कामे सुना कर्म साहंकारेण वा पुनः क्रियते बहुलायासं तद्राजसमुदारितम्
જે કર્મ બહુ જ મહેનત ભર્યું હોય, ફળની ઈચ્છા રાખનાર અને અહંકાર વાળા પુરુષ દ્વારા થતું હોય તેવા કર્મને રાજસ કર્મ કહેવાય છે. આ પુરુષ પણ એ જ નિયત કર્મ કરે છે, પરંતુ ફરક માત્ર એટલો જ છે કે તે કર્મ ફળની ઈચ્છા અને અહંકાર વાળું હોય છે. આથી તેના દ્વારા કરેલું કર્મ એ રાજસ કર્મ છે. હવે જોઈએ તામસ કર્મ.
અનુબંધમ ક્ષયમ હિંસા અનવેક્ષ્ય ચ પૌરુષમ મોહાદારભ્યતે કર્મ યત્તત્તામસમુચ્યતે.
જે કર્મ અંતે નાશ થનારું હોય, હિંસા અને પોતાની શક્તિનો વિચાર કર્યા વગર માત્ર મોહવશ શરૂ કરવામાં આવ્યું હોય તેવું કર્મ તામસ કર્મ છે. સ્પષ્ટ છે કે આ કર્મ શાસ્ત્ર નિયત કર્મ નથી, એ કેવળ એક ભ્રાંતિ છે, એક ભ્રમ છે. હવે કર્તાના લક્ષણ જોઈએ.
મુક્ત સંગો નહં વાદી ધૃત્યુત્સાહ સમન્વિતઃ સિદ્ધ્ય સિદ્ધ્યોર નિર્વિકારઃ કર્તા સાત્વિક ઉચ્યતે.
જે કર્તા સંગ દોષ રહિત થઈને અભિમાન ભર્યા વચન બોલ્યા વગર ધીરજ અને ઉત્સાહયુક્ત થઈને કાર્યમાં સફળતા નિષ્ફળતાના પ્રસંગથી હર્ષ શોક વગેરે વિકારોથી સર્વથા પર રહીને કર્મ કરે છે તે કરતા સાત્વિક કહેવાય છે. આ જ ઉત્તમ સાધકના લક્ષણો છે. નિયત કર્મ એ જ છે.
રાગી કર્મ ફલ પ્રેપ્સુ લુબ્ધો હિંસાત્મકો શુચિ હર્ષ શોકાન્વિત કર્તા રાજસ પરિકીર્તિતઃ.
આસક્તિવાળા, કર્મના ફળની ઈચ્છા રાખનારા, લોલુપ આત્માને કષ્ટ પહોંચાડનારા, અપવિત્ર અને હર્ષ શોકથી લિપ્ત કર્તાને રાજસ કર્તા ગણ્યો છે.
અયુક્ત પ્રાકૃત સ્તબ્ધ શઠો નૈષ્કૃતિકો લસઃ વિષાદી દીર્ઘ સૂત્રી ચ કર્તા તામસ ઉચ્યતે.
જે ચંચળ મનવાળો, અસભ્ય, ઘમંડી, ધૂર્ત અને બીજાના કાર્યોમાં વિઘ્ન કરનારો, શોક કરવાના સ્વભાવવાળો, આળસુ અને દીર્ઘસૂત્રી છે તે તામસ પ્રકારનો કર્તા છે. દીર્ઘસૂત્રી એટલે જેની કર્મ કરવાની ઈચ્છા તો હોય, પરંતુ જો કર્મ તરત કરવાનું હોય તો તે કર્મને કાલ ઉપર તાળનારો. આમ કર્તાના લક્ષણો પૂરા થયા. હવે યોગેશ્વર શ્રીકૃષ્ણએ નવો પ્રશ્ન ઉપાડ્યો. બુદ્ધિ, ધારણા અને સુખના લક્ષણો.
બુદ્ધેર ભેદમ ધૃતેશ્ચૈવ ગુણતસ્ત્રિવિધમ શ્રીણુ પ્રોચ્યમાનમશેષેણ પૃથક્ત્વેન ધનંજય.
હે ધનંજય, ગુણોના કારણે બુદ્ધિ અને ધારણા શક્તિના ત્રણ પ્રકારો તું સંપૂર્ણપણે વિભાગપૂર્વક મારી પાસેથી સાંભળ.
પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ કાર્યા કાર્યે ભયા ભયે બંધં મોક્ષંચ યાવેતિ બુદ્ધિઃ સા પાર્થ સાત્વિકી.
હે પાર્થ, પ્રવૃત્તિ અને નિવૃત્તિને, કર્તવ્ય અને અકર્તવ્યને, ભય અને અભયને તથા બંધન અને મોક્ષને જે બુદ્ધિ સાચી રીતે યથાર્થ રીતે જાણે છે એ બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે. અર્થાત પરમાત્માનો માર્ગ અને આવાગમનનો પથ બંનેની સારી રીતની જાણકારી સાત્વિક બુદ્ધિ છે.
યયા ધર્મમ ધર્મં ચ કાર્યમ ચા કાર્યમેવ ચ અયથાવત પ્રજાનાતિ બુદ્ધિઃ સા પાર્થ રાજસી.
હે પાર્થ, જે બુદ્ધિ વડે મનુષ્ય ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અકર્તવ્યને સારી રીતે જાણતો નથી, અધૂરું જાણે છે, તે બુદ્ધિ રાજસી છે. હવે તામસી બુદ્ધિનું સ્વરૂપ જોઈએ.
અધર્મમ ધર્મમિતિ યા મન્યતે તમસાવૃતા સર્વાર્થાન વિપરીતાંશ્ચ બુદ્ધિઃ સા પાર્થ તામસી.
હે પાર્થ, તમો ગુણથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ માને છે તથા તમામ હિતોને ઉલટા જુએ છે તે બુદ્ધિ તામસી છે. અહીં શ્લોક 30-32 સુધી બુદ્ધિના ત્રણ પ્રકારો ગણાવ્યા છે. પહેલી બુદ્ધિ તો કયા કાર્યમાં નિવૃત્ત થવું અને કયા કાર્યમાં પ્રવૃત્ત થવું, કયું કર્તવ્ય છે અથવા કયું અકર્તવ્ય છે તેની સારી રીતે જાણકારી રાખે છે, તે બુદ્ધિ સાત્વિક છે. જે બુદ્ધિ કર્તવ્ય અકર્તવ્યને સારી રીતે જાણતી નથી, તે વિશેની સમજ ધૂંધળી છે, એ રાજસી બુદ્ધિ છે. અને અધર્મને ધર્મ, નશ્વરને શાશ્વત અને હિતને અહિત, આ પ્રકારે વિપરીત જાણકારીવાળી બુદ્ધિ તામસી છે. આમ બુદ્ધિના પ્રકારો સમાપ્ત થયા. હવે રજૂ થાય છે બીજો પ્રશ્ન, ધૃતિ, ધારણાના ત્રણ પ્રકાર.
ધૃત્યાય ધારયતે મનઃ પ્રાણેન્દ્રિય ક્રિયાઃ યોગેનાવ્યભિચારિણ્યા ધૃતિઃ સા પાર્થ સાત્વિકી.
યોગેન, યોગિક પ્રક્રિયા દ્વારા, અવ્યભિચારિણી, યોગ ચિંતન સિવાય બીજો કોઈ પણ વિચાર આવવો તે વ્યભિચાર છે. મનનું બહેકવું એ વ્યભિચાર છે. આથી મનુષ્ય અવ્યભિચારીની ધારણાથી મન, પ્રાણ અને ઇન્દ્રિયોને કાર્યશીલ રાખે તેવી ધારણા સાત્વિક છે. અર્થાત મન, પ્રાણ અને ઇન્દ્રિયોને ઈષ્ટની દિશામાં વાળવા એ જ સાત્વિક ધારણા છે. તથા
યયા તુ ધર્મ કામાર્થા धृत्या धारयतेर्जुन प्रसंगेन फलाकांक्षी धृतिस्सा पार्थराजसी।
हे अर्जुन, फळनी इच्छावाळो मनुष्य अतिशय आसक्तिथी केवळ धर्म अर्थ अने कामनी धारणा करे छे, मोक्षनी नहीं। आ धारणा राजसी छे। आ धारणामां पण लक्ष्य एज छे, केवळ इच्छा करे छे, जे काई करे छे तेना बदलामां काईक मेळववानी इच्छा राखे छे। हवे तामसी धारणाना लक्षणो जोईए।
यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च न विमुञ्चति दुर्मेधा धृतिस्सा पार्थ तामसी।
हे पार्थ, दुष्ट बुद्धिवाळो मनुष्य जे धारणाथी निद्रा, भय, चिंता, दुख अने अभिमान ने छोड़ा विना एज धारण करे छे, तेवी धारणा तामसी छे। आ प्रश्न अहीं समाप्त थयो। आगळनो प्रश्न छे सुख।
सुखम त्विदानीं त्रिविधम् श्रीणु मे भरतर्षभ अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति।
अर्जुन, हवे त्रण प्रकारना सुख अंगे तू मारी पासेथी सांभळ। जे सुखमा साधक अभ्यास में लीन थाय छे, अर्थात मन ने समेटी ने इष्टनु चिंतन करे छे, अने जे दुखोनो अंत करनारु छे, तथा
यत्तदग्रे विषमिव परिणामे मृतोपमम् तत्सुखं सात्विकं प्रोक्तं आत्मबुद्धि प्रसादजम्।
उपर्युक्त सुख साधनानी शुरुआत में जो के झेर समान लागे छे। प्रहलाद ने शूली पर चढ़ायो, मीरा ने झेर आप्यो। संत कबीर कहे छे, सुखिया सब संसार है खाए और सोवे, दुखिया दास कबीर है जागे और रोवे। आम शुरुआत में झेर जेव लागे छे, परंतु परिणामे अमृत समान छे। अमृत तत्व प्राप्त करावे तेवु छे। आथी आत्मानी शोध करीने प्रसादी रूप उत्पन्न थयेलो सुख सात्विक कहवाय छे, तथा
विषयेन्द्रिय संयोगा यत्तदग्रे मृतोपमं परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम्।
जे सुख वासना अने इंद्रियोना संयोग थी प्राप्त थाय छे, ते आ भोगवाना समये जो के अमृत जीव लागे छे, परंतु परिणाम मा झेर समान छे, कारण के ते जन्म मृत्युनु कारण छे। आवा सुखने राजस कहे छे, तथा
यदग्रे चानुबंधे च सुखं मोहनमात्मनः निद्रालस्य प्रमादोत्थम् तत्तामसमुदारितम्।
जे सुख भोग दरम्यान अने परिणाममां पण आत्माने मोह मायामां फसावनारू छे, या निशा सर्वभूताना, दुनियानी आ रात्रिमां तमने बेहोश राखनारू छे, आळस અને વ્યર્થ ચેષ્ટાઓથી ઉત્પન્ન થયેલું એ સુખ તામસ કહેવાય છે। હવે યોગેશ્વર શ્રી કૃષ્ણ ગુણોની શક્તિ બતાવે છે જે બધાની પાછળ લાગેલી જ હોય છે।
ન તદસ્તિ પૃથિવ્યાં વા દિવિ દેવેષુ વા પુનઃ सत्वं प्रकृति जैर्मुक्तं यदेभिस्यात्रिभिर्गुणैः।
अर्जुन, पृथ्वीमां स्वर्गमां अने देवोमां एवं कोई प्राणी नथी के जे प्रकृतिथी उत्पन्न थयेला त्रण गुणोथी रहित होय, अर्थात ब्रह्माथी मांडीने कीट पतंग सर्व जगत क्षणभंगुर अने जीवन मरणशील छे। त्रण गुणोनी अंदर ज छे, अर्थात देवो पण त्रण गुणोनो विकार छे, नश्वर छे। बहारना देवताओनी वात योगेश्वरे अहीं चौथी वार कही। आ वात 7, 9, 17 तथा 18 अध्यायमां भगवाने करी छे। आ बधानो एक ज अर्थ छे के देवता त्रणे गुणोनी अंतर्गत छे, जे एने भजे छे ते नश्वरनी पूजा करे छे। भागवतना त्रीजा स्कंदमां महर्षि शुक्र तथा नव योगेश्वरोनुं प्रसिद्ध आख्यान छे। एमां उपदेश आपता जणाव्युं छे कि स्त्री पुरुष प्रेम माटे शंकर पार्वतीनी, आरोग्य माटे अश्विनी कुमारोनी, विजय माटे इंद्रनी तथा धन माटे कुबेरनी पूजा करे छे। आम विविध कामना बताविने अंतमां निर्णय आपता जणाव्युं छे कि संपूर्ण कामनाओनी पूर्ति अने मोक्ष माटे एकमात्र नारायणनी पूजा करवी जोईए। तुलसी मूलही सींचिए फूलही फलही अधाय, सर्वव्यापक प्रभुनुं स्मरण करवुं, जेना मार्गदर्शन माटे सद्गुरुनुं शरण, निष्कपट भावथी प्रश्न अने सेवा ए ज एकमात्र उपाय छे। અંતઃકરણની બે પ્રવૃત્તિઓ છે, આસુરી અને દૈવી। આમાં દૈવી સંપત્તિ પરમ તત્વનું દર્શન કરાવે છે, આથી તેને દૈવી કહેવામાં આવે છે। પરંતુ આ સંપત્તિ પણ ત્રણ ગુણોમાં સમાવિષ્ટ થયેલી છે। ગુણ શાંત થતા એની પણ શાંતિ થઈ જાય છે। ત્યારબાદ આ આત્મતૃપ્ત યોગી માટે કોઈ કર્તવ્ય બાકી રહેતું નથી। હવે વર્ણ વ્યવસ્થાનો પ્રશ્ન રજૂ કરું છું। वर्ण जन्म प्रधान छे के कर्मों थी प्राप्त अंतकरण नी योग्यता नू नाम छे?
ब्राह्मण क्षत्रिय विषाम शूद्राणाम च परंतप कर्माणि प्रविभक्तानि स्वभाव प्रभवैर गुणैः।
हे परमतप, ब्राह्मण क्षत्रिय वैश्य अने शूद्रोना कर्मथी गुणोनु विभाजन करवामां आव्युं छे। स्वभावमां सात्विक गुण हशे तो तेनामां निर्मळता हशे, ध्यान समाधिनी क्षमता हशे। तामसी गुण हशे तो आळस निद्रा अने प्रमाद रहेशे, अने तेज रीते तमारा कर्मो थशे। जे गुणनी शक्ति तमारामां कार्यरत छे तेज तमारो वर्ण छे, स्वरूप छे। आम अर्ध सात्विक अने अर्ध राजस्थी एक वर्ग क्षत्रियनो बने छे, अने अर्धाथी ओछो तामस गुण छे। राजस गुण तेथी वधारे बीजा नंबरे आवे छे। આ પ્રશ્નને યોગેશ્વર શ્રી કૃષ્ણએ અહીં ચોથી વાર છેડ્યો છે. બીજા અધ્યાયમાં આ ચાર વર્ણોમાંથી એક વર્ણ ક્ષત્રિય લીધો અને કહ્યું કે ક્ષત્રિય માટે યુદ્ધથી શ્રેષ્ઠ કોઈ માર્ગ નથી. ત્રીજા અધ્યાયમાં એમણે કહ્યું કે નબળા ઓછા ગુણવાળા માટે પણ તેના સ્વભાવથી ઉત્પન્ન થયેલ યોગ્યતા અનુસાર ધર્મમાં ચિત્ત પરોવવું જોઈએ, તે માટે મરી જવું પણ કલ્યાણકારી છે, બીજાની નકલ કરવી એ ભયકારક છે. ચોથા અધ્યાયમાં બતાવ્યું કે ચાર વર્ણોની રચના મેં કરી છે, તો શું મનુષ્યોની જાતિઓને ચાર ભાગમાં વહેંચી દીધી? તો કહ્યું કે ના, ગુણકર્મ વિભાગશઃ, ગુણોની યોગ્યતા પ્રમાણે કર્મને ચાર સોપાનોમાં વહેંચી નાખ્યા. અહીં ગુણ એક માપ છે જેના દ્વારા કર્મ કરવાની શક્તિને ચાર વિભાગોમાં વહેંચી. શ્રી કૃષ્ણના શબ્દોમાં કર્મ એ એકમાત્ર અવ્યક્ત પુરુષની પ્રાપ્તિની ક્રિયા છે. ઈશ્વર પ્રાપ્તિનું આચરણ આરાધના છે. એની શરૂઆત માત્ર ઇષ્ટમાં શ્રદ્ધા રાખવાથી થાય છે. ચિંતનની વિધિ વિશેષ છે જેની પાછળ ચર્ચા કરી છે. આ યથાર્થ કર્મને જ ચાર વિભાગોમાં વહેંચી નાખ્યું છે. હવે એ કેવી રીતે સમજાય કે આપણામાં કયા ગુણો છે અને કયા વર્ગના છે એ વિશે ભગવાન કહે છે.
શમો દમસ્તપશૌચમ ક્ષાંતિરાર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમાસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ.
મનનું શમન, ઇન્દ્રિયોનું દમન, પૂર્ણ પવિત્રતા, મન વાણી અને શરીરને ઈષ્ટને અનુરૂપ તપાવવું, ક્ષમાભાવ, મન ઇન્દ્રિયો અને શરીરની સર્વથા સરળતા, આસ્તિક બુદ્ધિ અર્થાત એક ભગવાનમાં સાચી શ્રદ્ધા, જ્ઞાન અર્થાત પરમાત્માની જાણકારીનો સંચાર, વિજ્ઞાન અર્થાત પરમાત્મા સાથે મિલન કરાવનાર નિર્દેશની જાગૃતિ અને તે મુજબ ચાલવાની શક્તિ, આ બધા જ સ્વભાવથી ઉત્પન્ન થયેલા બ્રાહ્મણના કર્મ છે. એટલે કે જ્યારે સ્વભાવમાં આ પ્રમાણે યોગ્યતા હોય, કર્મ ધારાવાહી બનીને સ્વભાવમાં આવી જાય તો તે બ્રાહ્મણ શ્રેણીનો કર્તા છે. તથા
શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષમ યુદ્ધે ચાપ્યપલાયનમ દાનમીશ્વર ભાવશ્ચ ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ.
શૂરવીરતા, દૈવી તેજ હોવું, ધીરજ, ચિંતનમાં દક્ષતા અર્થાત કર્મસુ કૌશલમ, કર્મ કરવામાં કુશળતા, પ્રકૃતિના સંઘર્ષમાં નહીં ભાગવાનો સ્વભાવ, દાન એટલે કે સર્વસ્વનું સમર્પણ, બધા જ ભાવો પર સ્વામી ભાવ અર્થાત ઈશ્વર ભાવ, આ બધા ક્ષત્રિયોના સ્વભાવજમ, સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણો છે. સ્વભાવમાં આ યોગ્યતા આવે તો તે કરતા ક્ષત્રિય છે. હવે વૈશ્ય અને ક્ષુદ્રના સ્વરૂપ વિશે સાંભળ.
કૃષિ ગૌરક્ષ વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ પરિચર્યાત્મકમ કર્મ શૂદ્રસ્યાપિ સ્વભાવજમ.
ખેતી, ગાયોની રક્ષા અને વેપાર એ વૈશ્યોના સ્વભાવજન્ય કર્મો છે. ગોપાલન જ શા માટે? ભેંસને મારી નાખે, બકરી ન રાખે, એવું કશું જ નથી. વૈદિક યુગમાં પણ ગો શબ્દ અંતકરણ તેમજ ઇન્દ્રિયોના માટે પ્રચલિત હતો. ગોરક્ષાનો અર્થ છે ઇન્દ્રિયોની રક્ષા. વિવેક, વૈરાગ્ય અને શમદમથી ઇન્દ્રિયો સુરક્ષિત રહે છે. કામ, ક્રોધ, લોભ અને મોહથી તે વિભક્ત થઈ જાય છે, ક્ષીણ થઈ જાય છે. આત્મિક સંપત્તિ જ સ્થિર સંપત્તિ છે. આ આપણું પોતાનું ધન છે, જે એકવાર આપણું થઈ ગયા પછી સદા માટે આપણું જ રહે છે. પ્રકૃતિના દ્વંદ્વોમાંથી તેનો થોડો થોડો સંગ્રહ કરવો એ વ્યવસાય છે. વિદ્યાધન એ પ્રધાન ધન છે, તેની પ્રાપ્તિ એ વાણિજ્ય છે. ખેતી શરીર જ એક ક્ષેત્ર છે, તેના અંતરમાં વાવેલું બીજ સંસ્કાર રૂપે સારું ખોટું હોય છે. અર્જુન, આ નિષ્કામ કર્મમાં બીજ અર્થાત પ્રારંભનો નાશ થતો નથી, તેમાં કર્મની આ ત્રીજી શ્રેણીમાં કર્મ એટલે ઇષ્ટચિંતન, નિયત કર્મ. પરમ તત્વના ચિંતનનું જે બીજ આ ક્ષેત્રમાં પડ્યું છે તેને સુરક્ષિત રાખવા માટે તેમાં આવતા વિજાતીય વિકારોનું નિરાકરણ કરતા જવું તેનું નામ ખેતી છે. ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસમાં કહ્યું છે, કૃષિ નિરાવહી ચતુર કિસાના, જીમી બુદ્ધ તજહી મોહ મદમાના. આમ ઇન્દ્રિયોની સુરક્ષા તથા પ્રકૃતિના સાધનોમાંથી આત્મિક સંપત્તિને એકઠી કરવી અને આ ક્ષેત્રમાં પરમ તત્વના ચિંતનનું સંવર્ધન એ વૈશ્ય શ્રેણીનું કર્મ છે. શ્રીકૃષ્ણના અનુસાર પૂર્તિકાળમાં યજ્ઞ જે આપે છે તે જ પરાત્પર બ્રહ્મ. તેનું પાન કરવાવાળા સજ્જનો સંપૂર્ણ પાપોમાંથી છૂટી જાય છે અને ધીમે ધીમે ચિંતન ક્રિયાથી બીજારોપણ થાય છે. તેની સુરક્ષા ખેતી છે. વૈદિક શાસ્ત્રોમાં અન્નનો અર્થ છે પરમાત્મા. આ પરમાત્મા પણ એક અન્ન છે. ચિંતનની પૂર્તિકાળમાં આ આત્મા પૂર્ણ રીતે સંતોષ પામે છે અને પછી કદી અતૃપ્ત થતો નથી. આવન જાવન અર્થાત જન્મ મરણના ચક્રમાં નથી ફસાતો. આ અનન્ય બીજને જમાવીને આગળ વધવું એ જ ખેતી છે. પોતાનાથી સારી અવસ્થાવાળા ગુરુજનોની સેવા કરવી એ શુદ્રનું સ્વભાવજન્ય કર્મ છે. શુદ્રનો અર્થ નીચ નથી. જે સાધક નિમ્ન શ્રેણીની સાધના કરે છે તે સાધક શુદ્ર છે. જે સાધક શરૂઆત કરે છે તેણે પરિચર્યાથી જ તેનો આરંભ કરી દેવો જોઈએ. થોડી થોડી સેવાથી તે તેના હૃદયમાં સંસ્કારોનું સિંચન કરે છે અને ક્રમશઃ ચાલીને તે વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ પર્યંતનું અંતર પસાર કરીને વર્ણોને પણ પાર કરીને બ્રહ્મમાં પ્રવેશ કરી શકશે. સ્વભાવ પરિવર્તનશીલ છે. સ્વભાવના પરિવર્તનની સાથે જ વર્ણ પણ પરિવર્તિત થઈ જાય છે. વાસ્તવમાં આ વર્ણ અતિ ઉત્તમ, ઉત્તમ, મધ્યમ અને નિકૃષ્ટ આમ ચાર અવસ્થામાં છે. કર્મપથ ઉપર ચાલનારા સાધકો માટે ઊંચી નીચી ચાર સીડીઓ છે, કારણ કે કર્મ એક જ છે અને તે છે નિયત કર્મ. શ્રી કૃષ્ણ કહે છે કે પરમ સિદ્ધિની પ્રાપ્તિ માટે આ જ એક રસ્તો છે કે સ્વભાવમાં જેવી યોગ્યતા છે ત્યાંથી આરંભ કરો. આગળ જોઈએ.
સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સંસિદ્ધિં લભતે નરઃ સ્વકર્મ નિરતઃ સિદ્ધિં યથા વિંદતિ તચ્છૃણુ.
પોતપોતાના સ્વભાવમાં રહેલી યોગ્યતા પ્રમાણે કર્મમાં લાગેલો મનુષ્ય સંસિદ્ધિમાં ભગવત પ્રાપ્તિરૂપી પરમ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. પહેલા પણ કહ્યું છે, આ કર્મ કરીને તું પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈશ. કયું કર્મ કરીને? અર્જુન, તું શાસ્ત્રમાં આપેલ નિર્ધારિત કર્મ યથાર્થ કર્મ કર. હવે તું મારી પાસેથી સ્વકર્મ કરવાની શક્તિ ધરાવનાર મનુષ્ય પરમ સિદ્ધિને કેવી રીતે પ્રાપ્ત થાય છે એ
યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતં સ્વકર્મણાત્મભ્યર્ચ સિદ્ધિં વિંદતિ માનવઃ.
જે પરમાત્માથી પ્રાણી માત્રની ઉત્પત્તિ થઈ, જેનાથી આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે, તે પરમેશ્વરની તું સ્વકર્મણા તારા સ્વભાવથી ઉત્પન્ન થયેલા કર્મથી પૂજા કર અને પરમ સિદ્ધિને પ્રાપ્ત કર. આથી પરમાત્માની ભાવના અને પરમાત્માની સર્વાંગી પૂજા કરવી અને ક્રમશઃ આગળ ચાલવું જરૂરી છે. જેમ કોઈ મોટા વર્ગમાં બેસી જાય તો નાની કક્ષાને ખોઈ નાખે છે અને મોટી તો મળતી જ નથી. આથી આ કર્મપથ ઉપર પગથિયા પ્રમાણે ચાલવું પડે છે. 18મા અધ્યાયના શ્લોક 6માં આ વાત ઉપર જ ભાર મૂકીને ભગવાને કહ્યું છે કે તમે અલ્પજ્ઞ ભલે છો, પરંતુ આરંભ ત્યાંથી જ કરો. આ વિધિ છે, પરમાત્મા પ્રતિ સમર્પણ છે.
શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત્ સ્વનુષ્ઠિતાત્ સ્વભાવનિયતં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ્.
સારી રીતે આચરેલા બીજાના ધર્મથી ગુણ રહિત સ્વધર્મ પણ પરમ કલ્યાણકારક છે. સ્વભાવ નિયતમ અર્થાત સ્વભાવથી નિર્ધારિત કરેલું કાર્ય કરતો મનુષ્ય પાપ અર્થાત જન્મ મરણના ચક્રને પ્રાપ્ત નથી થતો. મહદઅંશે સાધકોને ઉચ્ચાટન થાય છે કે અમે સેવા કરતા જ રહીશું, તે તો ધ્યાનમાં લીન છે. સારા ગુણોને કારણે તેમનું સન્માન થાય છે કે તરત જ તેઓ નકલ કરવા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે નકલ કે ઈર્ષ્યા કરવાથી કશું મળતું નથી. પોતાના સ્વભાવથી કર્મ કરવાની ક્ષમતા અનુસાર કર્મ કરીને જ મનુષ્ય પરમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, કર્મનો ત્યાગ કરીને નહીં.
સહજં કર્મ કૌંતેય સદોષમપિ ન ત્યજે સર્વારંભા હિ દોષેણ ધૂમેનાગ્નિરિવાવૃતા.
હે કૌંતે, દોષયુક્ત અલ્પજ્ઞ સ્થિતિવાળો હોય એ તો સિદ્ધ છે કે હજી દોષોનું અસ્તિત્વ છે. તો એવા દોષવાળો મનુષ્ય દોષયુક્ત સહજમ કર્મ સ્વભાવથી ઉત્પન્ન થયેલા સહજ કર્મને ત્યાગવું ન જોઈએ. કારણ કે અગ્નિના ધુમાડાની જેમ કર્મ પણ કોઈને કોઈ દોષથી યુક્ત છે. બ્રાહ્મણ વર્ગને પણ કર્મ તો કરવું જ પડે છે. જ્યાં સુધી માર્ગ ન મળે ત્યાં સુધી દોષ રહે છે, પ્રકૃતિનું આવરણ રહે છે. જ્યાં બ્રાહ્મણ શ્રેણીનું કર્મ પણ બ્રહ્મમાં પ્રવેશ પામીને વિલીન થઈ જાય ત્યાં દોષોનું નિવારણ થઈ જાય છે. એવી પ્રાપ્તિ કરનારાનું લક્ષણ શું છે કે જ્યાં કર્મોનું પ્રયોજન જ રહેતું નથી?
અસક્ત બુદ્ધિ સર્વત્ર જીતાત્મા વિગત સ્પૃહ નૈષ્કર્મ્ય સિદ્ધિં પરમા સંન્યાસેનાધિગચ્છતિ
સર્વત્ર આસક્તિથી રહિત બુદ્ધિવાળો, સ્પૃહા વગરનો, જેણે પોતાના અંતઃકરણ પર વિજય મેળવ્યો છે તેવો પુરુષ નૈષ્કર્મ્યની સિદ્ધિ પ્રાપ્ત કરે છે, તે સર્વનો ત્યાગ કરે છે. અહીંયા સંન્યાસ અને નૈષ્કર્મ્યની સિદ્ધિ એકબીજાના પર્યાય છે. આ સિદ્ધિ બંને માટે સમાન છે. અહીં સાંખ્ય યોગી પણ ત્યાં પહોંચે છે જ્યાં નિષ્કામ કર્મયોગી પહોંચે છે. આ પ્રાપ્તિ બંને માર્ગવાળાઓ માટે સમાન છે. હવે પરમ નૈષ્કર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત થનારો પુરુષ કે જે બ્રહ્મને પામે છે તેનું ભગવાને સંક્ષેપમાં ચિત્રણ કર્યું છે.
સિદ્ધિં પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધમે સમાસે નૈવ કૌંતેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા.
કૌંતે, જે જ્ઞાનની પરાકાષ્ઠા પરાનિષ્ઠા છે તેવી પરમ સિદ્ધિને પ્રાપ્ત કરનારો પુરુષ બ્રહ્મને જાણે પ્રાપ્ત કરી લે છે તે વિધિને તું મારી પાસેથી સંક્ષેપમાં જાણ. આગળના શ્લોકમાં એ જ વિધિ બતાવવામાં આવે છે તે તું ધ્યાનથી સાંભળ.
બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તો ધૃત્યાત્માનં નિયમ્ય ચ શબ્દાદીન વિષયાં ત્યક્ત્વા રાગ દ્વેષૌ વ્યુદસ્ય ચ. વિવિક્ત સેવી લઘ્વાશી યત વાક કાયમાનસઃ ધ્યાનયોગ પરો નિત્યં વૈરાગ્યં સમુપાશ્રિતઃ.
અર્જુન, ખાસ કરીને એકાંત અને શુભ દેશનું સેવન કરવા વાળો સાધના માટે એટલો જરૂરી છે જેટલો આહાર કરવા વાળો શરીર અને મન વાણીને જીતવા વાળો અને દ્રઢ પ્રકારે વૈરાગ્યને પ્રાપ્ત થયેલો પુરુષ ધ્યાન યોગને અધીન અને આ તમામને ધારણ કરવા વાળો તથા અંતઃકરણને પોતાના વશમાં કરીને શાબ્દાદિક ભોગોને ત્યાગીને રાગ દ્વેષને નષ્ટ કરવા વાળો તથા
અહંકારં બલં દર્પં કામં ક્રોધં પરિગ્રહં વિમુચ્ચ નિર્મમ શાંતો બ્રહ્મ ભૂયાય કલ્પતે.
અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ, બાહ્ય વસ્તુઓ અને આંતરિક ચિંતનોને ત્યાગીને માયારહિત અને શાંત અંતઃકરણવાળો પુરુષ પરબ્રહ્મ સાથે એક થવાની યોગ્યતા રાખે છે. હવે આગળ જોઈએ.
બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરાં.
બ્રહ્મની સાથે એકાકાર થયેલો મનુષ્ય ન કોઈ વસ્તુ માટે શોક કરે છે અને ન કોઈની ઈચ્છા કરે છે. બધા જ મનુષ્યો પ્રત્યે સમભાવ રાખવો એ ભક્તિની પરાકાષ્ઠા છે. ભક્તિ પોતાનું પરિણામ આપવાની સ્થિતિમાં છે, જ્યાં બ્રહ્મમાં પ્રવેશ મળે છે.
ભક્ત્યા મામ અભિજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્વતઃ તતો માં તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ.
એ ભક્તિથી સાધક મને સારી રીતે જાણે છે. એ તત્વ શું છે? હું પ્રભાવ વાળો છું, અજર, અમર અને શાશ્વત અલૌકિક ગુણો વાળો છું. તેને એ જાણે છે અને મને તત્વથી જાણી તરત જ મારામાં પ્રવેશી જાય છે. પ્રાપ્તિ કાળમાં તો ભગવાન દેખાય છે અને પ્રાપ્તિના સમય પછી એ જ ક્ષણે પોતાના જ આત્માને ઈશ્વરી ગુણધર્મોથી યુક્ત માને છે કે આત્મા જ અજર, અમર, શાશ્વત અને સનાતન છે. બીજા અધ્યાયમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે આત્મા જ સત્ય છે, સનાતન છે, અવ્યક્ત અને અમૃત સ્વરૂપ છે. પરંતુ આ વિભૂતિઓથી યુક્ત આત્માને કેવળ તત્વદર્શીઓએ જ જોયો. હવે અહીંયા એ પ્રશ્ન સ્વાભાવિક હતો કે વાસ્તવમાં તત્વદર્શિતા છે શું? ઘણા લોકો 5 તત્વ 25 તત્વની બૌદ્ધિક ગણના કરવા લાગે છે, પરંતુ આ વિશે શ્રી કૃષ્ણએ 18મા અધ્યાયમાં નિર્ણય આપ્યો કે પરમાત્મા એ પરમ તત્વ છે. જે તેને જાણે છે એ જ તત્વદર્શી છે. હવે જો તમને તત્વની ઈચ્છા છે, પરમ તત્વની ઈચ્છા છે, તો ભજન અને ચિંતન આવશ્યક છે. અહીંયા શ્લોક નંબર 49-55 સુધી યોગેશ્વર શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કહ્યું કે સંન્યાસ માર્ગમાં પણ કર્મ કરવું જોઈએ. એમણે કહ્યું કે સંન્યાસેન, સંન્યાસ વડે અર્થાત જ્ઞાન યોગ દ્વારા કર્મ કરતા કરતા ઈચ્છા રહિત અને આસક્તિ રહિત તથા જેણે અંતઃકરણ જીતી લીધું છે એવો પુરુષ જે રીતે નૈષ્કર્મ્યની પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે તે હું તને સંક્ષેપમાં જણાવીશ. અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ, મદ, મોહ વગેરે સ્વભાવ જગાવવાના વિકારો જ્યારે સંપૂર્ણ રીતે શાંત થઈ જાય છે અને વિવેક, વૈરાગ્ય, શમ, દમ, એકાંત સેવન, ધ્યાન વગેરે કે જે બ્રહ્મમાં પ્રવેશ અપાવવા વાળા છે તે જ્યારે પરિપક્વ થાય છે ત્યારે તે સમયે તે બ્રહ્મને જાણવા લાયક થઈ જાય છે. તે યોગ્યતાનું નામ પણ પરાભક્તિ છે. એ જ યોગ્યતા દ્વારા તે પરાભક્તિને જાણે છે. તત્વ શું છે? મને તે જાણે છે. ભગવાન છે જે તે હોય, પરંતુ તે જે વિભૂતિઓથી યુક્ત છે તેને જાણે છે અને મને જાણીને તત્ક્ષણ મારામાં જ સ્થિત થઈ જાય છે. અર્થાત બ્રહ્મ, તત્વ, ઈશ્વર, પરમાત્મા અને આત્મા એકબીજાના પર્યાય છે. ગમે તે એકની જાણકારીની સાથે જ તમામની જાણકારી થઈ જાય છે. આ જ પરમ સિદ્ધિ, પરમ ગતિ અને પરમધામ પણ છે. આથી ગીતાનો એવો દ્રઢ મત છે કે સંન્યાસ અને નિષ્કામ કર્મયોગ બંને પરમ સિદ્ધિઓને પામવા માટે નિયત કર્મ, ચિંતન આવશ્યક છે. અત્યાર સુધી સંન્યાસી માટે ભજન ચિંતન ઉપર ભાર મૂક્યો અને હવે સમર્પણ કહીને એ જ વાર્તાને નિષ્કામ કર્મયોગી માટે પણ કહે છે.
સર્વકર્માણ્યપિ સદા કુર્વાણો મદ્વ્યપાશ્રયઃ મત્પ્રસાદાદવાપ્નોતિ શાશ્વતં પદમવ્યયમ્.
મારા પર વિશેષ રૂપથી આશ્રિત પુરુષ જરા પણ કસર રાખ્યા વિના કર્મ કરતો તે મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમપદને પ્રાપ્ત કરે છે. કર્મ એ જ કરવાનું છે. નિયત કર્મ, યજ્ઞની પ્રક્રિયા પૂર્ણ યોગેશ્વર સદગુરુનો આશ્રય લેનારો સાધક એમના કૃપા પ્રસાદથી સત્વર એને પામે છે. આથી એને પામવા માટે સમર્પણ આવશ્યક છે.
ચેતસા સર્વકર્માણિ મયિ સંન્યસ્ય મત્પરઃ બુદ્ધિયોગમુપાશ્રિત્ય મચ્ચિત્તઃ સતતં ભવ.
આથી હે અર્જુન, સંપૂર્ણ કર્મો જેટલા તારાથી થાય એટલા સંપૂર્ણ કર્મો તું મનથી મને અર્પણ કરીને, તારા પોતાને ભરોસે નહીં પરંતુ મને સમર્પિત કરીને, મારામાં પરાયણ થઈને, બુદ્ધિપૂર્વક અર્થાત યોગ બુદ્ધિનો આશરો લઈને તું નિરંતર મારામાં મન પરો. યોગ એક જ છે જે બધા જ દુઃખોનો નાશ કરે છે, પરમતત્વ પરમાત્મા સાથે મિલન કરાવે છે, તેની ક્રિયા પણ એક જ છે યજ્ઞની પ્રક્રિયા. તે મન અને ઇન્દ્રિયોના સંયમ, શ્વાસ ઉચ્છ્વાસ તથા ધ્યાન વગેરે પર નિર્ભર છે. એનું પરિણામ પણ એક જ છે, યાંતિ બ્રહ્મ સનાતનમ. આ વિશે ભગવાન આગળ કહે છે.
મચ્ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાતરિષ્યસિ અથ ચેત ત્વમહંકારાન ન શ્રોષ્યસિ વિનંશ્યસિ.
આમ મારામાં નિરંતર ચિત્ત સમર્પિત કરીને તું મારી કૃપાથી મન અને ઇન્દ્રિયોના બધા જ કિલ્લા આયાસ વિના કૂદી જઈ શકીશ. ઇન્દ્રિયન્નહ દ્વાર ઝરોખા નાના, તહ તહ સુર બૈઠે કરીથાના, આવત દેખહી વિષય બ્યારી, તે હઠી દેહી કપાટ ઉધારી. મન અને ઇન્દ્રિયો જ દુર્જય દુર્ગ છે. આ બધા વિઘ્નોને તું મારી કૃપાથી અનાયાસે જ તરી જઈશ. પરંતુ જો અહંકારને લીધે મારા વચનોને નહીં સાંભળે તો વિનાશ થઈ જશે, પરમાર્થથી વિમુખ થઈ જઈશ. ફરીથી શ્રી કૃષ્ણ આના ઉપર ભાર મૂકે છે.
યદહંકારમાશ્રિત્ય નયોત્સ્ય ઇતિ મન્યસે મિથ્યૈષ વ્યવસાયસ પ્રકૃતિસ્ત્વાં નિયોક્ષતિ.
જો તું અહંકારનો આશરો લઈને એમ માને છે કે હું યુદ્ધ નહીં કરું તો આ તારો નિર્ણય ખોટો છે, કારણ કે તારો સ્વભાવ તને ફરીથી યુદ્ધમાં ધકેલી દેશે.
સ્વભાવજેન કૌંતેય નિબદ્ધસ્વેન કર્મણા કર્તુમ નેચ્છસિ યન્મોહાત કરિષ્યસ્ય વશોપિ તત્.
કૌંતે, મોહવશ તું જે કર્મ કરવા નથી ઈચ્છતો તેને પણ તારા સ્વભાવથી ઉત્પન્ન થયેલા કર્મથી બંધાયેલો તું પરવશ થઈને કરીશ. પ્રકૃતિના સંઘર્ષથી નહીં ભાગવાનો તારો ક્ષત્રિય વર્ગનો સ્વભાવ તને વારંવાર એ કર્મમાં લઈ જ જશે. આ પ્રશ્ન અહીં પૂરો થયો. હવે આ ઈશ્વર રહે છે ક્યાં, એના વિશે ભગવાન કહે છે.
ઈશ્વરઃ સર્વભૂતાનાં हृद्देशेर्जुन तिष्ठति ब्राह्मयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया।
अर्जुन, आ ईश्वर प्राणी मात्रना हृदयमां निवास करे छे। ईश्वर आटलो नजीक छे तो लोको जाणता केम नथी? मायारूपी यंत्र पर आरूढ थईने सौ लोको भ्रमवश चक्कर चलाव्या ज करे छे अने एथी ज ईश्वर ने जाणी शकता नथी। आ यंत्र घणु बाधक छे, एज नश्वर शरीरोमां आवन जावन कराव्या करे छे, तो पछी शरण कोनू ले?
तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिम् स्थानं प्राप्स्यसि शाश्वतम्।
आथी हे भारत, तू संपूर्णपणे पूरा भाव थी एमना शरणे जा, जे हृदय में ज वास करे छे एमना शरणे जा। इना कृपा प्रसाद थी तू परम शांति शाश्वत परम धाम ने प्राप्त थईश। आथी ध्यान करवु छे तो हृदय में करो। हे अर्जुन, तू जाने छे के अन्य स्थलोए तेनी शोध करवी ए समय नो व्यर्थ बगाड छे। हा, आ वात आपणे जाणता न होईए ત્યાં સુધી આમ વર્તવું એ બહુ જ સ્વાભાવિક છે। ભગવાનનું નિવાસસ્થાન હૃદયમાં જ છે। ભાગવતની ચતુશ્લોકી ગીતાનો સારાંશ પણ આ જ છે। ભગવાન કહે છે, એમ તો હું સર્વત્ર છું, પરંતુ હૃદયમાં ધ્યાન કરવાથી જ પ્રાપ્ત થાઉં છું।
इति ते ज्ञानमाख्यातम् गुह्याद् गुह्यतरं मया विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु।
आम, આટલું ગોપનીયમાં પણ અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહ્યું છે। આ પ્રમાણે સંપૂર્ણ વિચાર કર, પછી તું જેમ ઈચ્છા હોય તેમ કર। સત્ય આ જ છે, શોધનું સ્થળ આ છે, પ્રાપ્તિ માટેનું સ્થળ પણ આ જ છે, પરંતુ હૃદયમાં વસેલો ઈશ્વર દેખાતો નથી, તેનો ઉપાય ભગવાન બતાવે છે।
सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम्।
हे अर्जुन, અત્યંત ગોપનીયમાં પણ અતિ ગોપનીય એવા મારા વચનો તું ધ્યાનથી ફરીવાર સાંભળ। આગળ કહ્યું છતાં ફરીથી સાંભળ કહ્યું, ભક્ત માટે ઈશ્વર સદા તૈયાર ઊભો છે। હે અર્જુન, તું મારા વચનો ફરીથી ધ્યાનથી સાંભળ, કારણ કે તું મારો અત્યંત પ્રિય છે, તેથી જ આ પરમ હિતકારી વચનો હું તારા માટે ફરીથી કહીશ। એ શું?
मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु मामे वैश्यसि सत्यन्ते प्रतिजाने प्रियोऽसि मे।
हे अर्जुन, તું મારામાં અનન્ય મનવાળો થા, મારો અનન્ય ભક્ત થા, મારામાં પરમ શ્રદ્ધાથી પૂર્ણ થા, મારા પ્રત્યેના સમર્પણમાં ભક્તિના આંસુ વહે જાય, મને જ પ્રણામ કર, એમ કરવાથી તું મને જ પામીશ. હું સત્ય પ્રતિજ્ઞા કરીને તને કહું છું કે તું મને અત્યંત પ્રિય છે. અગાઉ કહ્યું તેમ ઈશ્વર હૃદયમાં છે, તેના શરણમાં જા. અહીં કહે છે મારા શરણમાં આવ. આ અતિ રહસ્યમય વચન સાંભળ કે તું મારા શરણમાં આવ. વાસ્તવમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ કહેવા શું માગે છે? એ જ કે સાધકના માટે સદગુરુનું શરણ નિતાંત આવશ્યક છે. શ્રી કૃષ્ણ પરમ યોગેશ્વર હતા, હવે સમર્પણની વિધિ બતાવે છે.
સર્વધર્માન પરિત્યજ મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ.
સર્વ ધર્મોનો ત્યાગ કરીને, અર્થાત હું બ્રાહ્મણ વર્ગનો ભક્ત છું કે ક્ષુદ્ર વર્ગનો, ક્ષત્રિય અથવા વૈશ્ય, એવા વિચારોને ત્યાગીને કેવળ મારા જ શરણે આવ, હું તને તમામ પાપોમાંથી મુક્તિ અપાવીશ, તું શોક ન કર. આ બધા બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે વર્ણોનો વિચાર ન કર કે આ કર્મપથમાં હું કયા સ્તર પર છું. જે અનન્ય ભાવથી શરણે આવે છે, ઈષ્ટ સિવાય કોઈને પણ જોતો નથી, તેના ક્રમશઃ વર્ણ પરિવર્તનની જવાબદારી તથા તમામ પાપોમાંથી મુક્તિની જવાબદારી તે સદગુરુ પોતાના માથે લઈ લે છે. દરેક મહાપુરુષે આમ જ કહ્યું છે. શાસ્ત્ર જ્યારે લખવામાં આવે છે ત્યારે લાગે છે કે એ બધા જ માટે છે, પરંતુ વાસ્તવમાં તે શ્રદ્ધાવાન માટે જ છે. અર્જુન અધિકારી હતો, આથી ભગવાને એને ભાર દઈને કહ્યું. હવે યોગેશ્વર પોતે નિર્ણય આપે છે કે એનો અધિકારી કોણ છે.
ઇદં તે ના તપસ્કાય ના ભક્તાય કદાચન ન ચાશુશ્રૂષવે વાચ્યમ ન ચ માં યોભ્યસૂયતિ.
અર્જુન, આ પ્રકારે તારા હિત માટે કહેલા આ ભગવદ્ ગીતાના ઉપદેશને કોઈ પણ કાળમાં ભૂલથી પણ તપ રહિત મનુષ્યને કહેવો ન જોઈએ, ન ભક્તિ વગરના મનુષ્યને પણ કહેવો જોઈએ, અને સાંભળવાની ઈચ્છા ન રાખનારને પણ ન કહેવો જોઈએ. જે મારી નિંદા કરે છે આ દોષ છે, તે દોષ છે એવી ખોટી ટીકા કરે છે, તેને પણ આ ઉપદેશ કહેવો જોઈએ નહીં. મહાપુરુષની સામે સ્તુતિ કરનારાઓની સાથે સાથે કોઈવાર નિંદક પણ રહ્યા હશે, એમને તો ન કહેવો જોઈએ. પરંતુ પ્રશ્ન સ્વાભાવિક છે, તો પછી કહેવું કોને? એના ઉપર જોઈએ.
ય ઇમં પરમં ગુહ્યં મદ્ભક્તેષ્વભિધાસ્યતિ ભક્તિં મયિ પરાં કૃત્વા મામેવૈષ્યત્ય સંશયઃ.
જે મનુષ્ય મારા પર પ્રેમ કરીને આ પવિત્ર રહસ્યયુક્ત ગીતાનો ઉપદેશ મારા ભક્તોને કહેશે, તે નિસંદેહ મને જ પ્રાપ્ત થશે. અર્થાત એ ભક્ત મને જ પ્રાપ્ત થશે જે સાંભળી લેશે, કેમ કે ઉપદેશને યોગ્ય રીતે સાંભળીને હૃદયમાં ધારણ કરી લેશે, તે માર્ગે ચાલશે, પાર થઈ જશે. હવે ઉપદેશ કરતાઓ માટે ભગવાન કહે છે,
न च तस्मान् मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः भविता न च मे तस्मान् अन्यः प्रियतरो भुवि।
तेनाथी न तो कोई मारो वधु प्रिय आ पृथ्वी पर छे, न तो कोई अत्यंत प्रिय कार्य करवा वालो छे। आ कार्य करनार थी वधु प्रिय मने कोई नथी। कौन जे मारा भक्तों मा उपदेश कहशे तेमने ते पथ ऊपर चलावशे, कारण के कल्याण नो एक आज स्त्रोत छे, राजमार्ग छे। हवे जोइए अभ्यास।
अध्येष्यते च य इमम् धर्म्यं संवादमावयोः ज्ञानयज्ञेन तेनाहम् इष्टस्यामिति मे मतिः।
जे पुरुष आ धर्ममय आपना बन्नेना संवाद नो सारी रीते अभ्यास करशे, तेना द्वारा ज्ञान रूपी यज्ञ थी हूँ पूजाइश, अर्थात एवो यज्ञ के जेनु परिणाम ज्ञान छे, तेनु स्वरूप पाषण बतावू छे, जेनु तात्पर्य छे साक्षात्कार नी साथे ज प्राप्त थनारी जानकारी। आ मारो निश्चित मत छे।
श्रद्धावानन सूयश्च श्रृणुयादपि यो नरः सोऽपि मुक्तः शुभान् लोकान् प्राप्नुयात् पुण्यकर्मणा।
हे अर्जुन, जे पुरुष श्रद्धापूर्वक अने ईर्षा रहित थईने गीता ज्ञान ने मात्र सांभळशे ते पण पापोथी मुक्त थशे अने उत्तम पुण्य कर्मो करवा वाला ने मळता श्रेष्ठ लोक ने प्राप्त थशे। अर्थात गीतानुसार कर्म करवामां जे असमर्थ होय एने गीता ज्ञान ने मात्र सांभळवू, एमने पण उत्तम लोक प्राप्त थशे, कारण के एवो मनमा उपदेश ने ग्रहण करे छे। अहीं 67 थी 71 सुधीना 5 श्लोक मा भगवान श्री कृष्णे बताव्यू के गीतानो उपदेश जे योग्य मनुष्यो नथी एमने न कहेवो जोईए, परंतु जे अधिकारी छे लायक छे एमने जरूर कहेवो जोईए। जे सांभळशे ए भक्त मने पामशे, कारण के अति रहस्यमय कथा सांभळीने पुरुष जागृत थई जशे, ते मारा उपदेश ने भक्तों मा कहशे, एनाथी प्रिय कहनार मारा माटे बीजो कोई नथी। जे अभ्यास करशे तेना द्वारा हूँ ज्ञान यज्ञ थी पूजाईश, यज्ञ नु परिणाम ज्ञान छे। जे गीता प्रमाणे कर्म करवामा असमर्थ छे परंतु श्रद्धा थी मात्र सांभळशे तेओ पण श्रेष्ठ लोक ने पामशे। आम भगवान श्री कृष्ण गीताना श्रवण कथन अने अध्ययन थी प्राप्त थनार फल दर्शाव्यो। प्रश्न अहीं पूरो थयो। हवे अंतमा भगवान अर्जुन ने पूछे छे कि तारी समझमा कहीं आव्यो, अर्थात तने समझण पड़ी।
कच्चिदे तच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा कच्चिदज्ञानसम्मोहः प्रनष्टस्ते धनञ्जय।
हे अर्जुन, शु मारा आ वचनों તે એક ચિત્ત થઈને સાંભળ્યા? શું તારો અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો મોહ નાશ પામ્યો? આ વિશે અર્જુન કહે છે. અર્જુન ઉવાચ.
નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનં તવ.
અચ્યુત, તમારી કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે, મને સ્મૃતિ પ્રાપ્ત થઈ છે, મને સ્મૃતિ થવા માંડી છે. હવે હું સંશય રહિત થયો છું અને તમારી આજ્ઞાનું પાલન કરીશ. સૈન્યનું નિરીક્ષણ કરતી વખતે બંને સેનાઓમાં સ્વજનોને જોઈને અર્જુન વ્યાકુળ થઈ ગયો હતો. એણે શ્રીકૃષ્ણને અરજ કરતા જણાવ્યું હતું કે હે ગોવિંદ, સ્વજનોને મારીને આપણે કેવી રીતે સુખી થઈશું? આવા યુદ્ધથી શાશ્વત કુળધર્મ નાશ પામશે, પિંડોદક ક્રિયા લુપ્ત થઈ જશે, વર્ણ સંકર પ્રજા ઉત્પન્ન થશે. આપણે આ બધું સમજવા છતાં પાપ કરવા તૈયાર થયા છીએ? આનાથી બચવા શા માટે ઉપાય ન કરવો? શસ્ત્રધારી કૌરવો મને શસ્ત્રરહિતને યુદ્ધભૂમિમાં મારી નાખે તો એ મૃત્યુ શ્રેયસ્કર બનશે ગોવિંદ. નહીં, નહીં, હું યુદ્ધ નહીં કરું. આમ કહીને અર્જુન રથના પાછળના ભાગમાં બેસી ગયો. આ રીતે અર્જુને ગીતામાં શ્રીકૃષ્ણ સમક્ષ પ્રશ્નો પ્રતિપ્રશ્નોની શૃંખલા ઊભી કરી છે. જેમ કે અધ્યાય બીજાના સાતમા શ્લોકમાં એણે ભગવાનને કહ્યું, પરમ શ્રેય પ્રાપ્ત કરી શકાય તેવા સાધનની વાત મને કહો. અધ્યાય બીજાના જ 54 શ્લોકમાં પૂછ્યું, સ્થિતપ્રજ્ઞ મહાપુરુષના લક્ષણ કયા છે? તો અધ્યાય ત્રીજાના 1 શ્લોકમાં પૂછ્યું, આપની દ્રષ્ટિમાં જ્ઞાન યોગ શ્રેષ્ઠ છે તો મને ભયંકર કર્મોમાં શા માટે પ્રવૃત્ત કરો છો? અધ્યાય ત્રીજાના 36 શ્લોકમાં, મનુષ્યને ઈચ્છા ન હોવા છતાં કોની પ્રેરણાથી તે પાપી કૃત્ય કરે છે? અધ્યાય ચોથાના 4 શ્લોકમાં, આપનો જન્મ તો હમણાં થયો છે પરંતુ સૂર્યનો જન્મ તો ખૂબ પુરાણો છે, તો હું કેવી રીતે માનું કે કલ્પસૃષ્ટિના પ્રારંભમાં આ યોગ વિશે આપે સૂર્યને કહ્યું હતું? તો અધ્યાય 5 પહેલા શ્લોકમાં એણે કહ્યું, ક્યારેક આપ સંન્યાસની પ્રશંસા કરો છો, ક્યારેક નિષ્કામ કર્મની. આમાંથી એક નિશ્ચિત કરીને કહો કે શેનાથી પરમ શ્રેય પ્રાપ્ત થાય? અધ્યાય 6 35 શ્લોકમાં, મન ચંચળ છે તો પછી શિથિલ પ્રયત્ન કરનાર શ્રદ્ધાવાન મનુષ્ય આપને પ્રાપ્ત ન કરીને કઈ દુર્ગતિને પ્રાપ્ત થાય છે એમ પૂછ્યું. અધ્યાય 8 પહેલા અને બીજા શ્લોકમાં એણે કહ્યું, ગોવિંદ, આપે જેનું વર્ણન કર્યું તે બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે, અધિદેવ અને અધિભૂત શું છે, આ શરીરમાં અધિયજ્ઞ કોણ છે, 7 પ્રશ્નો કર્યા. અધ્યાય 10 17 શ્લોકમાં અર્જુને જિજ્ઞાસા કરી કે નિરંતર ચિંતન કરતા કરતા હું કયા કયા ભાવથી આપનું સ્મરણ કરું. અધ્યાય 11 શ્લોકમાં એમણે નિવેદન કર્યું કે જે વિભૂતિઓનું ભગવાને વર્ણન કર્યું એને એ પ્રત્યક્ષ જોવા માગે છે. અધ્યાય 12 શ્લોકમાં એણે કહ્યું, જે ભક્તજનો અનન્ય શ્રદ્ધાથી આપની ઉપાસના કરે છે અને બીજા જે અક્ષર અવ્યક્તની ઉપાસના કરે છે એ બેમાં ઉત્તમ યોગવેત્તા કોણ છે. અધ્યાય 14 21 શ્લોકમાં એણે કહ્યું, ત્રણેય ગુણોથી પર પુરુષ લક્ષણોથી મુક્ત થાય છે તો મનુષ્ય કેવી રીતે આ ત્રણ ગુણોથી પર થાય છે? અધ્યાય 17 પહેલા શ્લોકમાં જ એણે પૂછ્યું, જે મનુષ્ય ઉપરયુક્ત શાસ્ત્ર વિધિ ત્યાગીને શ્રદ્ધાથી મુક્ત થઈને યજન કરે છે તેની ગતિ કેવી થાય છે? તો પ્રસ્તુત અધ્યાયમાં પહેલા શ્લોકમાં એણે ભગવાનને વિનંતી કરી, હે મહાબાહો, હું ત્યાગ અને સંન્યાસને યથાર્થ સ્વરૂપમાં અલગ અલગ જાણવા માંગુ છું. આ રીતે અર્જુન પ્રશ્ન કરતો ગયો. જે તે નહોતો કરી શકતો એ ગોપનીય રહસ્ય ભગવાને સ્વયં દર્શાવ્યું. અર્જુને સમાધાન થઈ જતા પ્રશ્નો પૂછવાનું બંધ કર્યું અને કહ્યું, હે ગોવિંદ, હવે હું આપની આજ્ઞાનું પાલન કરીશ. વસ્તુતઃ આ પ્રશ્ન માનવ માત્ર માટે છે. આ પ્રશ્નોના સમાધાન વિના કોઈ પણ સાધક શ્રેય પથ ઉપર અગ્રેસર થઈ શકતો નથી. આથી સદગુરુના આદેશનું પાલન કરવા માટે અને શ્રેય પથમાં અગ્રેસર થવા માટે સંપૂર્ણ ગીતાનું શ્રવણ આવશ્યક છે. અર્જુનના મનનું સમાધાન થઈ ગયું. સાથોસાથ યોગેશ્વર શ્રી કૃષ્ણના શ્રીમુખેથી નીકળેલી વાણીનો ઉપસંહાર કરવામાં આવ્યો. આ અંગે સંજય બોલ્યો, 11મા અધ્યાયમાં વિરાટ રૂપનું દર્શન કરાવીને કહ્યું હતું કે અર્જુન, અનન્ય ભક્તિના આધારે હું આમ દેખવા, તત્વથી જાણવા અને પ્રવેશ કરવા માટે સુલભ છું. અધ્યાય 11માના 54ના શ્લોકમાં એમણે કહ્યું હતું, આમ દર્શન કરવાવાળા મારા સાક્ષાત સ્વરૂપને પ્રાપ્ત થાય છે. અને અહીંયા હવે અર્જુનને પૂછે છે, શું તારો મોહ નાશ પામ્યો? અર્જુને કહ્યું કે મારો મોહ નાશ પામ્યો છે, હવે હું સભાન થઈ ગયો છું. તમે જે કહેશો તે જ હું કરીશ. દર્શન થતાની સાથે જ અર્જુને મુક્ત થઈ જવું જોઈતું હતું. વાસ્તવમાં અર્જુનને જે થવાનું હતું તે થઈ ગયું. પરંતુ શાસ્ત્ર ભવિષ્યમાં આવનારી પેઢીને માટે હોય છે, તેનો ઉપયોગ તમારા સૌના માટે જ છે. સંજય ઉવાચ.
इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः संवादमिममश्रौषम् अद्भुतं रोमहर्षणम्.
आम मे वासुदेव अने महात्मा अर्जुन. अर्जुन एक महात्मा छे, योगी छे, साधक छे, નહીં કે કોઈ ધનુર્ધર જે મારવા માટે ઉભો છે. આથી મહાત્મા અર્જુનના આ વિલક્ષણ અને રોમાંચકારી સંવાદને સાંભળ્યો. એનામાં સાંભળવાની ક્ષમતા કેવી રીતે આવી? સંજય આગળ કહે છે,
व्यास प्रसादाश्रितवान् एतद् गुह्यमहं परम् योगं योगेश्वरात् कृष्णात् साक्षात् कथयतः स्वयं.
श्री व्यासजीनी कृपाथी एमणे आपेली दिव्य दृष्टिथी मैं आ परम गोपनीय योगने શ્રી કૃષ્ણ ભગવાનને પ્રત્યક્ષ કહેતા સાંભળ્યા છે. સંજય શ્રી કૃષ્ણને યોગેશ્વર માને છે, જે સ્વયં યોગી છે અને બીજાને પણ યોગ પ્રદાન કરવાની શક્તિ ધરાવે છે તે યોગેશ્વર છે.
રાજન સંસ્મૃત્ય સંસ્મૃત્ય સંવાદમિમમ અદ્ભુતમ કેશવાર્જુનયો પુણ્યમ રિષ્યામિ ચ મુહુર્મુહુઃ.
હે રાજા ધૃતરાષ્ટ્ર, કેશવ અને અર્જુનના આ પરમ કલ્યાણકારી અને અદ્ભુત સંવાદને ફરીથી યાદ કરીને હું વારંવાર આનંદ અનુભવું છું. આથી આ સંવાદનું હંમેશા સ્મરણ કરવું જોઈએ અને તે જ સ્મૃતિથી પ્રસન્ન રહેવું જોઈએ. હવે એમના સ્વરૂપનું સ્મરણ કરીને સંજય કહે છે,
તે तच्च संस्मृत्य संस्मृत्य रूपमत्यद्भुतं हरेः विस्मयो मे महान् राजन् रिष्यामि च पुनः पुनः।
हे राजन, भगवान ना जे शुभाशुभ बधानु हरण करीने स्वयं पोते शेष रहे छे ते हरिना अद्भुत अति अद्भुत रूप ने वारंवार याद करीने मारा मन मा आश्चर्य थाई छे अने हूँ वारंवार आनंदित थई जाऊं छू। प्रभुनु स्मरण वारंवार रटन करवानी वस्तु छे। अंतमा संजय पोतानो निर्णय आपे छे।
यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम।
राजन, ज्यां योगेश्वर श्री कृष्ण अने धनुर्धर अर्जुन, ध्यान ज धनुष्य छे, इंद्रियोनी दृढ़ता ज गांडीव छे, अर्थात स्थिरता राखी ने ध्यान धरवा वालो महात्मा अर्जुन, ज्यां योगेश्वर श्री कृष्ण अने धनुर्धर अर्जुन छे, त्यां ज श्री ऐश्वर्य विजय छे, हार नहीं, दैवी विभूति अने आचर संसार मा अचल रहनारी नीति छे, एवो मारो मत छे। आजे धनुर्धर अर्जुन तो छे नहीं, आ नीति विजय विभूति तो अर्जुन सुधीज मर्यादित रही गई, शुं ते क्षणिक अर्थात तत्काल नाश पामनारी हती, आ तो द्वापर मां समाप्त थई गई, परंतु आ वात नथी। योगेश्वर श्री कृष्ण ए बताव्यु के हूं दरेक ना हृदय मां वास करू छू, तमारा हृदय मां पण एज छे, अनुराग ज अर्जुन छे, अनुराग तमारा अंतःकरण नी प्रभु ने पामनारी लगन नु नाम छे। जो आवो अनुराग तमारा मां छे तो सदाए तमारो वास्तविक विजय छे अने अचल स्थिति आपनारी नीति पण सदा माटे रहेशे, नहीं के क्यारेक हती। ज्यां सुधी प्राणी रहेशे परमात्मा नो निवास तेमना हृदय मां रहेशे, विकल आत्मा एने पांबा माटे सदा इच्छुक रहेशे, अने तेमाथी जेना पण हृदय मां एने पांबानो अनुराग जागशे एज अर्जुननी कक्षा वाळो भक्त हशे, कारण के अनुराग ज अर्जुन छे, आथी मानव मात्र तेनो साक्षी बनी शके छे। निष्कर्ष। गीतानो आ अंतिम अध्याय छे। शरुआतमां ज अर्जुननो प्रश्न हतो के प्रभु हूँ त्याग अने संन्यासनो भेद अने स्वरूप जाणवा इच्छु छू। योगेश्वर श्री कृष्णए आ ऊपर प्रचलित चार मतोनी चर्चा करी हती, एमांथी एक योग्य पण हतो। आने मळतो निर्णय श्री कृष्णए दर्शाव्यो के दान यज्ञ अने तप कोई पण काळे त्यागी शकाय तेम नथी, ते इच्छा राखनाराओने पण पवित्र करवा वाळा छे। आ त्रणेयनो स्वीकार करीने आनाथी विरोधी विकारोनो नाश करवो ज वास्तविक त्याग छे, आज सात्विक त्याग छे। फळनी इच्छानी साथे करेलो त्याग ए राजसी त्याग छे, अने मोहवश नियत कर्मनो त्याग करवो ए तामसी त्याग छे, अने संन्यास ए त्यागनी चरम सीमा चरम अवस्था छे। नियत कर्म अने ध्यान जनित सुख सात्विक छे, इंद्रियो अने वासनाओनो भोग राजसी छे, अने संतोषजनक અન્નની ઉત્પત્તિ વગરનું દુઃખદ સુખ તામસી છે. મનુષ્ય માત્ર પાસે શાસ્ત્રને અનુકૂળ અથવા પ્રતિકૂળ કાર્ય થવામાં 5 કારણો છે. કર્તા એટલે કે મન, પૃથક પૃથક કરણ એટલે કે જેના દ્વારા થાય છે, જો શુભ થાય તો વિવેક, વૈરાગ્ય, શમ, દમ એ કરણ છે, અને જો અશુભ થાય તો કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરે કારણ હોય. વિવિધ પ્રકારની ઈચ્છાઓ તો અનંત છે, બધી જ ઈચ્છાઓ પૂરી થઈ શકતી નથી. માણસના મનમાં થયેલી બધી જ ઈચ્છાઓ જો પૂરી થઈ શકતી હોત તો આ જગત જીવવા જેવું ન રહેત. કેવળ એ જ ઈચ્છા પૂરી થાય છે કે જેની સાથે આધાર મળી જાય છે. ચોથું કારણ છે આધાર એટલે કે સાધન, અને પાંચમો હેતુ છે દૈવ એટલે કે પ્રારબ્ધ કે સંસ્કાર. દરેક કાર્ય થવામાં આ 5 કારણો જ છે. છતાં પણ જે કૈવલ્ય સ્વરૂપ પરમાત્માને કરતા માને છે તે મૂર્ખ બુદ્ધિવાળા યથાર્થ નથી જાણતા, અર્થાત ભગવાન નથી કરતો. જ્યારે અગાઉ કહેલું છે કે અર્જુન, તું નિમિત્ત માત્ર બનીને ઊભો રહે, કરતા હરતા તો હું છું, અંતમાં તે મહાપુરુષનો આશય શું છે? વાસ્તવમાં પ્રકૃતિ અને પુરુષ વચ્ચે એક આકર્ષણ સીમા છે. જ્યાં સુધી માણસ પ્રકૃતિ પ્રમાણે વર્તન કરે છે ત્યાં સુધી માયા તેને પ્રેરણા આપે છે, અને જ્યારે તે ઉપર જઈને ભગવાનમાં સમર્પિત થઈ જાય છે ત્યારે તે ઇષ્ટ હૃદય પ્રવેશમાં રથી એટલે કે સારથી થઈ જાય છે. પછી બધું જ ભગવાન કરે છે. આ સ્તર ઉપર અર્જુન હતો, સંજય પણ હતો, અને બધાને માટે આ કક્ષામાં પહોંચવાનું વિધાન છે. માટે કોઈ અનુભવી મહાપુરુષ, કોઈ અનુભવી સદગુરુના સાનિધ્યમાં સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. વર્ણ વ્યવસ્થાનો પ્રશ્ન ચોથી વાર લઈને યોગેશ્વર શ્રી કૃષ્ણએ બતાવ્યું, ઇન્દ્રિયોનું દમન, મનનું શમન, શાંતિ, એકાગ્રતા, શરીર, વાણી અને મનને ભક્તિ મુજબ તૈયાર કરવું, દૈવી જાણકારીનો સંચાર, ઈશ્વરના નિર્ણય પ્રમાણે ચાલવાની શક્તિ વગેરે બ્રહ્મમાં પ્રવેશ અપાવનારી યોગ્યતાઓ બ્રાહ્મણ શ્રેણીના કર્મો છે. શૌર્ય, પીછેહટ ન કરવી, બધા જ ભાવો પર સ્વામી ભાવ, કાર્યમાં રત રહેવાની દક્ષતા વગેરે ક્ષત્રિય શ્રેણીના કર્મો છે. ઇન્દ્રિયોનું રક્ષણ, આત્મિક સંપત્તિની વૃદ્ધિ વગેરે વૈશ્યવર્ગના કર્મો છે, અને પરિચર્યા ક્ષુદ્રવર્ગનું કર્મ છે. ક્ષુદ્રનો અર્થ જાતિ વિશેષ નથી, શુદ્રનો અર્થ છે અલ્પજ્ઞ. અલ્પજ્ઞ સાધક નિયત કર્મના ચિંતનમાં 2 કલાક બેસીને 10 મિનિટ પણ પોતાનામાં રહી શકતો નથી. હા, શરીર જરૂર બેઠું છે, પરંતુ જે મનને ટકાવી રાખવાનું છે એ મન તો હવા સાથે વાતો કરે છે. આવા સાધકનું કલ્યાણ કેવી રીતે થાય? તેણે તેનાથી ઉચ્ચ કક્ષા ધરાવતી વ્યક્તિઓની અથવા તો સદગુરુની સેવા કરવી જોઈએ. ઉચ્ચ કક્ષાનો વિદ્યાર્થી પણ નીચલી કક્ષાના વિદ્યાર્થીને ભણાવી શકે છે. ધીમે ધીમે તેઓમાં પણ સંસ્કારોનું સિંચન થશે, અને પછી એ સંસ્કારો ગતિ પકડી લેશે. આથી આ અલ્પજ્ઞનું કર્મ સેવાથી જરૂર થાય છે. કર્મ એક જ છે, નિયત કર્મ, ચિંતન, અને તેના કર્તાના 4 વર્ગ શ્રેણી છે, અતિ ઉત્તમ, ઉત્તમ, મધ્યમ અને નિમ્ન, અને તે જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર છે. મનુષ્ય પ્રમાણે નહીં, પરંતુ ગુણોના માધ્યમથી કર્મને 4 ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. ભગવદ્ ગીતાનો વર્ણ વૃત્તાંત આમાં જ છે. તત્વ વિશે સ્પષ્ટતા કરતા એમણે કહ્યું કે અર્જુન, તે પરમ સિદ્ધિની વિધિ હું બતાવીશ કે જે જ્ઞાનની પરાનિષ્ઠા છે. વિવેક, વૈરાગ્ય, શમ, દમ, ધારાવાહી ચિંતન તથા ધ્યાનની પ્રવૃત્તિ વગેરે બ્રહ્મમાં પ્રવેશ અપાવનારી બધી જ યોગ્યતાઓ જ્યારે પરિપક્વ થાય છે, કામ, ક્રોધ, મોહ, રાગ, દ્વેષ વગેરે પ્રકૃતિમાં રહેનારી પ્રવૃત્તિઓ જ્યારે પૂર્ણ રીતે શાંત થઈ જાય છે ત્યારે તે વ્યક્તિ બ્રહ્મને જાણવા લાયક થઈ જાય છે. એ જ યોગ્યતાનું નામ પરાભક્તિ છે. પરાભક્તિ દ્વારા જ તે બ્રહ્મ તત્વને જાણી શકે છે. તત્વ શું છે? તો બતાવ્યું કે હું જે છું, જે વિભૂતિઓથી યુક્ત છું, તેને જાણે છે. અર્થાત પરમાત્મા જે છે તે અવ્યક્ત, શાશ્વત, અપરિવર્તનશીલ, અલૌકિક ધર્મવાળો છે, તેને જાણે છે. અને જાણીને તત્કાળ તે મારામાં સ્થિત થઈ જાય છે. આથી તત્વ શું છે? તત્વ છે પરમ તત્વ, નહીં કે 5-25 તત્વો. પ્રાપ્તિ થવાની સાથે જ આત્મા એ જ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે અને એ જ ગુણધર્મોથી યુક્ત થઈ જાય છે. તત્વ, પરમાત્મા અથવા ઈશ્વરનો વાસ બતાવતા યોગેશ્વર શ્રી કૃષ્ણે કહ્યું કે અર્જુન, ઈશ્વર બધા જ મનુષ્યોના હૃદયમાં વાસ કરે છે, પરંતુ માયારૂપી યંત્રમાં બેસીને લોકો એમાં ભટકી રહ્યા છે અને એથી જ મને જાણી શકતા નથી. માટે હે અર્જુન, તું હૃદયમાં વસેલા એ ઈશ્વરને શરણે જા. તેનાથી પણ એક રહસ્યમય વાત એ છે કે મન, કર્મ, વચનથી તું મારા શરણમાં આવી જા. બધા જ ધર્મોને ત્યાગી દઈશ તો બધા જ ધર્મોની યોગ્યતા તારામાં આવી જશે. પરિણામે હું તને પ્રાપ્ત થઈશ, તું મને પ્રાપ્ત થઈશ. આ રહસ્ય અનાધિકારીને કહેવું ન જોઈએ અને જે ભક્ત નથી તેને પણ ન કહેવું જોઈએ. પરંતુ જે ભક્ત છે એને અવશ્ય કહેવું જોઈએ. એનાથી અંતર રાખે તો પછી કલ્યાણ કેવી રીતે થાય? અંતમાં યોગેશ્વર શ્રી કૃષ્ણે પૂછ્યું, અર્જુન, મેં તને જે કંઈ કહ્યું તે બધું તે સાંભળ્યું? તું સમજ્યો? તારો મોહ નાશ પામ્યો કે નહીં? ત્યારે અર્જુને કહ્યું, ભગવાન, મારા મોહનો નાશ થયો છે, મારામાં હવે સ્મૃતિનો સંચાર થવા લાગ્યો છે. તમે જે કાંઈ કહો છો એ જ સત્ય છે અને હવે હું એ જ કરીશ, તમારી આજ્ઞા પ્રમાણે કરીશ. જેણે આ બંનેનો સંવાદ સારી રીતે સાંભળ્યો છે એ સંજય પોતાનો નિર્ણય આપે છે કે શ્રી કૃષ્ણ મહાયોગેશ્વર અને અર્જુન એક મહાત્મા છે. એમનો વાર્તાલાપ એટલે કે સંવાદ વારંવાર સ્મરણ કરીને હું આનંદ અનુભવી રહ્યો છું. આથી તેમનું સ્મરણ કરતા રહેવું જોઈએ, ધ્યાન ધરતા રહેવું જોઈએ. જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે, જ્યાં અર્જુન છે, ત્યાં જ લક્ષ્મી છે. વિજય વિભૂતિ અને ધ્રુવ નીતિ પણ ત્યાં જ છે. દુનિયાની જે નીતિ આજે છે તે કાલે બદલાશે, પરંતુ પરમાત્મા તો ધ્રુવ છે, અચલ છે. પરમાત્મામાં પ્રવેશ અપાવનાર ધ્રુવ નીતિ પણ એ જ છે. જો શ્રીકૃષ્ણ અને અર્જુનને દ્વાપર યુગની વ્યક્તિ વિશેષ માની લઈએ તો આજે નથી અર્જુન કે નથી શ્રીકૃષ્ણ. તમને ના વિજય મળવો જોઈએ, ના તો વિભૂતિ. ત્યારે તો આ ભગવદ્ ગીતા તમારા માટે વ્યર્થ છે. પરંતુ નહીં, શ્રીકૃષ્ણ એક યોગી હતા. અનુરાગથી ભરેલા હૃદયવાળા મહાત્મા જ અર્જુન હતા. તેઓ સદાય રહેતા હતા અને રહેશે. શ્રીકૃષ્ણે પોતાનો પરિચય આપતા કહ્યું કે હું તો અવ્યક્ત છું, પરંતુ જે ભાવને હું પ્રાપ્ત કરું છું તે ઈશ્વર બધા જ હૃદયમાં નિવાસ કરે છે, તે સદેશ છે અને રહેશે. બધાએ એના શરણે જવાનું છે. શરણે આવનાર જ મહાત્મા છે, અનુરાગી જ છે, અનુરાગી જ અર્જુન છે. એના માટે કોઈ સ્થિત પ્રજ્ઞ મહાપુરુષના શરણમાં જવું ખૂબ જ આવશ્યક છે, કારણ કે તેઓ જ એના પ્રેરક છે. આ અધ્યાયમાં સંન્યાસનું સ્વરૂપ ભગવાને સ્પષ્ટ કર્યું કે સર્વસ્વનો ત્યાગ જ સંન્યાસ છે. કેવળ ભગવા ધારણ કરી લેવા એ જ સંન્યાસ નથી, પરંતુ તેની સાથે એકાંતમાં રહીને નિયત કર્મને પોતાની શક્તિ સમજીને અથવા તો સમર્પણની સાથે સતત પ્રયત્નો કરવા અનિવાર્ય છે. પ્રાપ્તિની સાથે સંપૂર્ણ કર્મોનો ત્યાગ જ સંન્યાસ છે, જે મોક્ષનો પર્યાય છે, તે જ સંન્યાસની પરાકાષ્ઠા છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે સંન્યાસ યોગો નામ અષ્ટદશોધ્યાયઃ. આમ શ્રીમદ ભગવદ્ ગીતારૂપી ઉપનિષદ તેમજ બ્રહ્મ વિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયક શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદમાં સંન્યાસ યોગ નામનો 18મો અધ્યાય અહીં પૂરો થયો. ઇતિ શ્રીમદ પરમહંસ પરમાનંદસ્ય શિષ્ય સ્વામી અડગડાનંદ કૃતે શ્રીમદ ભગવદ્ ગીતાયાહ યથાર્થ ગીતા ભાષ્યે સંન્યાસ યોગો નામ અષ્ટદશોધ્યાયઃ. આમ શ્રીમદ પરમહંસ પરમાનંદજીના શિષ્ય સ્વામી અડગડાનંદ કૃત શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્ય યથાર્થ ગીતામાં સંન્યાસ યોગ નામનો 18મો અધ્યાય પૂરો થયો.